બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની. વચનામૃત છે અંત્યનું 26મું વચનામૃત. ભક્તો ખૂબ ધ્યાન આપશો તો વચનામૃતની કથામાં ખરેખર બહુ આનંદ આવશે, અને જો ધ્યાન બરાબર નહીં હોય તો વચનામૃતની કથા તમને ગમશે પણ નહીં, અને જો ધ્યાન બરાબર જોડાયેલું હશે તો આવી બીજી નહીં ગમે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના કારતક સુધી એકાદશીની દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી, જે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત તે કેવા હોય તો ઇન્દ્રિય અંતઃકરણ આદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયાને જ કરે, ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે એવા જે સંત તેને મનુષ્ય જેવા ન જાણવા ને દેવ જેવા પણ ન જાણવા, કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યની વિશે હોય નહીં, અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ, તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુ ગુણ યુક્ત જે બાય, તેની સેવા બાયને કરવી. ભક્તો, આ વચનામૃતની અંદર 3 પ્રશ્નો છે, એક એક પ્રશ્નને આપણે સમજવા માટે કોશિશ કરશું. ભગવાન સ્વામિનારાયણની પૂર્ણ કૃપાથી, પૂજ્યપાદ આચાર્ય મહારાજ, પૂજ્યપાદ લાલજી મહારાજ એમના પૂર્ણ રાજીપાથી, આજે જ્યારે સરદારના આંગણે બાળ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે કહેતા બહુ આનંદ ભક્તો અમને એ થાય છે કે ભગવાન સ્વામિનારાયણનું અતિ પ્રિય શાસ્ત્ર વચનામૃત, એટલે અતિ પ્રિય શાસ્ત્ર, કારણ કે વચનામૃતની અંદર મહારાજનો હૃદયગત અભિપ્રાય ભરેલો. શું હૃદયગત અભિપ્રાય? મહારાજ અનેક ફેરી બોલ્યા છે કે આ અમારો અભિપ્રાય છે, આ અમારી રૂચિ છે. વચનામૃત કેટલું મહાન શાસ્ત્ર છે ભક્તો, એ સમજાવવા માટે હું તમને એક વાત બતાવું, તમારું હૃદય આ પાડશે. જૂનાગઢ નવાબના હાથમાં જ્યારે વચનામૃત આવ્યું અને એણે આ વચનામૃત જ્યારે વાંચ્યું ત્યારે નવાબના મોઢામાંથી એવા શબ્દો નીકળ્યા હતા કે ક્યા કિતાબ હૈ, ક્યા કિતાબ હૈ, એ કિતાબ મેં બોલને વાલે તો ખુદા હૈ હૈ, મગર લિખને વાલે ભી ખુદા હૈ. આની અંદર બોલનારા તો ભગવાન છે, પણ આના લખનારા પણ ભગવાન છે. આટલો મહિમા ભક્તો, એક મુસ્લિમ નવાબ જો સમજી શકતા હોય તો વચનામૃત કેટલું મહાન હશે એ સહજ સમજી શકાય એમ છે. બહુ એક મોટી વાત વચનામૃતની અંદર પ્રસ્થાપિત થયેલી છે, એ વાત છે ઉપાસનાની. ભગવાન સ્વામિનારાયણની સમ્યક મોટો સમજવી હોય તો ભક્તજનો વચનામૃત ગ્રંથને ખોલ્યા સિવાય ભગવાન સ્વામિનારાયણની સમ્યક મોટો હાથમાં ન આવે. એવમ શિક્ષાપત્રીમાંથી પણ શોધતા ન આવડે તો ભગવાન સ્વામિનારાયણની સમ્યક મોટો હાથમાં ન આવે. સત્સંગ જીવન સિદ્ધાંતનો ગ્રંથ છે, પરંતુ ભગવાન સ્વામિનારાયણની સમ્યક મોટપ જો જોયું હોય તો જે વસ્તુ વચનામૃતમાંથી હાથમાં આવે એ સત્સંગ જીવનમાંથી પણ ન આવે, એટલો મહાન આ ગ્રંથ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણના સ્વમુખની વાણી છે, એની અંદર આ વચનામૃત અંત્યનું 26મું બહુ અદભુત વચનામૃત છે. મહારાજે પોતે વાત કરી, કેવી વાત કરી કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા જે સંત કેવા હોય, ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત. ભક્તો, અહીંયા ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત એટલે ભગવાન જેમ દિવ્ય છે, પરમાત્મા જેમ માયાથી પર છે, એટલે એની વિશે જે દિવ્ય ભાવ છે, એટલા દિવ્ય ભાવથી સેવન કરવા યોગ્ય સંત કેવા હોય એમ. અથવા તો બીજા શબ્દોમાં કે ભગવાનની વિશે જેવી દિવ્ય ભાવના છે, એવી દિવ્ય ભાવના સંતની વિશે કેળવી શકાય, એવા સંતનું લક્ષણ કેવું હોય ભગવાનની પેઠે સેવન કરવા યોગ્ય. નતર આ ભગવાનની પેઠેનો અર્થ અવળો સમજાઈ જાય. કેવો સમજાઈ જાય? કે ભગવાનની જેમ ઉપાસના કરીએ છીએ એમ સંતની પણ ઉપાસના થાય એવો અર્થ અહીંયા નથી. અહીંયા અર્થ એવો છે કે ભગવાનના પૂજનમાં જે દિવ્ય ભાવ પ્રગટ થાય છે અને મહાલૌકિક ભાવ પરમાત્માની પ્રત્યે જેમ પ્રઠાય છે એમ સંતનું લક્ષણ કેવું હોય કે જેને કારણે એની પ્રત્યે પણ એવો દિવ્ય ભાવ પ્રગટ થાય. એ દિવ્ય ભાવ પ્રગટાવે એવા સંત કેવા હોય આવો પ્રશ્ન છે. સમજાણો પ્રશ્ન, પહેલા પ્રશ્ન સમજાય જાય ને તો જવાબ સમજવો કઠિન નથી. આ તો દેહધારી છે એટલે દેહધારીની કિંમત ઓળખાય અને ભક્તજન હકીકત છે, દેહધારી હોય ત્યાં સુધી કિંમત સમજાય નહીં. મુક્તાનંદ સ્વામીને એક ફેરી એક સંકલ્પ થઈ ગયો, કેવો ખબર? સંતો કઈક બોલ્યા હશે કે કઈક અવિવેક થોડોક થઈ ગયો છે એટલે મહારાજની પાસે આવીને સ્વામી થોડુંક વધારે બોલ્યા સંતો પ્રત્યે. એટલે મહારાજ કે સ્વામી એક કામ કરો, તમે 4 મહિના છે ને વાંકાનેર જતા રહ્યો જાઓ, કે ત્યાં ભેગધારીની જગ્યા છે ને ત્યાં ભજન કરો કે પછી આવજો. મુક્તાનંદ સ્વામી વાંકાનેર ગયા ભેગધારીની જગ્યામાં, ત્યાં તો સલમોન હોકાન બહબહાટી બોલે ભાઈ, અને એટલા ધુમાડા ને ગોટા નીકળે. સ્વામી તો 1/2 કલાક થઈ ત્યાં ગુંગળાઈ ગયા, સ્વામી થી રહેવાનું નહીં. અને સ્વામી મહારાજને પત્ર લખ્યો, માફી માગી, મહારાજ સંતોનો જરાક અવિવેક મેં જોયો, તરત મારું મન ઉખડી ગયું, આજ મને ખબર પડી કે મહારાજ તમારા સંતની શું મહાનતા છે. કૃપાનાથ હું તમારા સંતને ઓળખી ન શક્યો. અને સ્વામી એક પદ લખીને મોકલ્યું, કયું? મારા વાલાશુ વાલપ દેશે રે તેનો સંગ સિદ્ધ તજીએ રે. મારા ભગવાનની સાથે જેને પ્રેમ છે એના જન્મમાં થોડો ઘણો સ્વભાવ હોય તોય પણ એનો ત્યાગ કર્યા જેવા નથી. આધારાનંદ સ્વામીના ગ્રંથમાં એક વાત લખી, મારા સંતોને ગામડા ફરવા મોકલેલા. ભક્તો હવે સભામાં મોજ આવશે એટલે હવાર મેં કથા નથી કરી, નહીં તો હવાર મારો વારો હતો વચનામૃતનો કાયદેસર. શું કામ ખબર? એટલે બાળકોને રાજી રાખવા જાય ને તો તમે નારાજ થઈ જતા હતા, મેં જોયું હતું સભામાં. અને તમને રાજી રાખવા જાય ને તો બાળકો નારાજ થઈ જતા હતા, કારણ કે બાળકોને બધી રમૂજ ગમે એવી વાતો કરી, તમે નારાજ થઈ જતા હતા કે અહીં અહીં બોલાય આપણને 5-5 દાડા કિંમતી સમય આપણે કાઢીને આવ્યા ને આનું આ કરવાનું, તો તે કેસેટ સાંભળી લેત, ઘણી બધી રમૂજની કેસેટો મળે છે. એટલે તમે મૂંઝાતા હતા અને તમને રાજી કરવા જાય તો બાળકો મૂંઝાતા હતા, તમે બે પરસ્પર મૂંઝાતા હતા એટલે એમ મૂંઝાતા હતા, કારણ કે બાળકોનું લેવલ આ વાત સુધી પહોંચી શકે એમ હજુ નથી. અહીંયા એને પહોંચાડવા છો, અહીંયા જ પહોંચાડવા છો. આધારાનંદ સ્વામીના ગ્રંથની અંદર એક બહુ અદભુત વાત લખી, મહારાજ સંતોને ગામડા ફરવા મોકલ્યા અને સંતો આવ્યા ગામડા ફરીને. એમ એક સ્વામી આવીને મહારાજ પાસે ફરિયાદ કરવા આવ્યા. મહારાજને કે મહારાજ હવે હું ગામડે નથી જવાનો. મહારાજ કે પણ તમને વાંધો હું? મહારાજને કે મહારાજ આવા નવા અડબંગા મોકલો સારે, તે કઈ વાળઘોળીમાં સમજે નહીં, બધા સંતો નારે મોકલેલા ને, હા અડબંગા મોકલો વાળઘોળીમાં કઈ સમજે નહીં, મારે નથી જવાનો. મહારાજ કે સ્વામી તમારે અરે દત્તાત્રેય જેવા મોકલો તો? અરે મહારાજ તો બહુ સારું. મહારાજ કે સ્વામી કપિલ દેવ જેવા મોકલો? અરે મહારાજ તો મોજ આવી જાય. કે ત્યારે મહારાજ કે સ્વામી આ દત્તાત્રેય કપિલ બે ને ઉલ્લંઘી જવા છે, આ બે ને ઉલ્લંઘી જવા છે, તમારા કયા એમ ક્યાંથી રે? અનંત કરોડો બ્રહ્માંડના માલિકો છે, અનંત કરોડો બ્રહ્માંડના માલિક આજ મેં એને ઐશ્વર્ય પ્રતાપને દબાવી રાખ્યું છે કે જેને કારણે તમને અડબંગા દેખાય છે. અને માટે મુક્તાનંદ સ્વામી લખવું પડ્યું, મુક્તાનંદ કહે હરિહરિ જનની ગતિ છે ન્યારી, એને દેહદર્શી દેખે પોતા જેવા સંસારી. જગતના જીવને ભગવાનના ગમે તેટલા શ્રેષ્ઠ સંતો એક ભક્ત હોય તો પોતા જેવા જ દેખાય, સમજાય? કેવા દેખાય? પોતા જેવા. અને ભક્તો આનંદની વાત તો એ છે, હવે કથા કરવાની મોજ આવશે ને બીજું કારણ બતાવું. કાલે આપણે થોડાક સ્ટ્રીક થયા ને તમને ખબર, રાત્રિએ અને 50 જણા નિમી દીધા અડીખમ અને બાઉન્ડ્રી મારી દીધી, આની બહાર જવાનું નહીં. અને પછી અમુક અડબંગ આવ્યા થોડા થોડા, એના મનમાં હું તો મોટા મહોત્સવમાં ગયા હતા ને જલસા જીગ્યા હતા, કે એમ આ ફેરી પણ જલસા જશે. પહેલાં છે ને આ મહોત્સવ નામમાં મેં બાળ યુવા શિબિર રાખ્યું હતું, પણ પછી વિચાર બદલ્યો કે શિબિર શબ્દ હશે ને તો ભડકી જાહને પાસે જ નહીં આવે, એટલે ફેરવો આપણે મહોત્સવ નામ લખી દો, પછી આપણે કરવાનું એ જ કરવાનું છે, અહીં શિબિર જ કરવી છે. ફિર પાસે આવી જા હે, પાસે આવી જા, પછી આપણે એને પેલો પતાહુ દેખાડીને કડવું કર્યા તો પાઈ દઈશું. અને અમુક એવા હશે નહી પીવે તો, આજ મને ખબર છે 12 જણા જતા રહ્યા પણ એની જરાય ચિંતા નથી, કારણ કે 12 જણાને રાજી રાખવા રહીને બધું છૂટું મૂકીએ તો આ બધાને લાભ મળે. અને એને ભક્તો તમે બધા મુમુક્ષુ છો, ભગવાનને પામવાના તાનવાળા છો, પણ ઇન્દ્રિયો અંતઃકરણ માયાના છે. એને તમે આમ બે દાડા ફેરવો ને ગામમાં, પછી એને સભામાં બેહવું ગમે નહીં. ઘરનું આમ બાળપણથી પાળેલું વાછરું હોય, વાછરું એ ગાય થઈ જાય, એની ખીલીને ખીલે બાંધી રાખો ત્યાં સુધી વાંધો ના આવે, પણ રેઢિયાર ગાય ફેરી તણદી ફરે તો પછી એને ઘરનો રચકો ફાવે નહીં. એમ વિચાર્યું આ તો બધા ઘર ધણી છે અને આમને ફર્યા રાખશે તો શું થઈ જાહે. તમે કહો હું નથી કહેતો, હા, પણ એવું આપણે થવા દેવું નથી. એટલે કાલે સ્ટ્રીક કર્યું અમને ખબર હતી 10-20 જણા ઓછા થશે, પણ એની ફિકર નથી. પણ હવે જે રહ્યા છે એમાં મોજા આવવાની. અદભુત પ્રશ્ન છે. કેવો પ્રશ્ન? ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત એના લક્ષણ કેવા હોય? ત્યારે મહારાજ કહે છે તો ઇન્દ્રિયો અંતકરણ આદિક જે માયાના ગુણ, તેની જે ક્રિયા તેને પોતે દાબીને વર્તે, પણ એની ક્રિયા એ કરીને પોતે દબાય નહીં, ને ભગવાન સંબંધી ક્રિયા ને જ કરે, ને પંચવર્તમાનમાં દ્રઢ રહેતા હોય, ને પોતાને બ્રહ્મરૂપ માને, ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. ભક્તો શ્રીજી મહારાજ જે બોલે એમાં લેશ માત્રનો ફેર ન હોય, બરાબર યાદ રાખજો. મહારાજ કેટલી સુંદર વાતો કરે છે. આ વડીલો જરા ખમીજો, માળા પછી ફેરવજો. બહુ અદભુત વાત, એક પ્રસંગ બહુ અદભુત પોઈન્ટ છે જે મારે અહીં મૂકી દીધો છે. મહારાજ કે ભગવાનની પેઠે સેવન કરવા યોગ્ય એવા સંત એ ઇન્દ્રિય અંતકરણ થકી પરવર્તતા હોય, માયાના પેચમાં આવતા ન હોય, માયાના દબાજે દબાતા ન હોય, અને ભગવાન સંબંધી જ ક્રિયાને કરે, પોતે બ્રહ્મરૂપ વર્તતા હોય, તેમ છતાંય હવે સમજ્યો પંચવર્તમાનની બાંધેલી જે પરમાત્માની મર્યાદામાં દ્રઢપણે વર્તે. ભક્તો જો, જેને જેટલું બ્રહ્મરૂપ કહેવા હોય એટલું કહેવાય શકે છે. પોતે એમ કે માયાથી પર છું તો ભલે તું મંજૂર છે, કોઈ એમ કે મને ભગવાન પ્રગટ દર્શન આપે તને મંજૂર છે, એ બધા તારી અંદર ગુણ હોવા છતાંય પણ તારે પંચવર્તમાનમાં તો ખબરદાર જ રહેવું પડે. નહીંતર ભક્તો પ્રગટ દર્શન આપે છે, હું બ્રહ્મરૂપ થઈ ગયો છું, મને કાંઈ બાધ નથી, આ બધાય બાનાની પાછળ પંચવર્તમાનને ધક્કો મારીને બહાર કાઢી નાખવામાં આવે છે કે હવે સ્વામી ગમે એમ વર્તે તોય વાંધો, અને હવે સ્વામી થાળી જમે તોય વાંધો, અને હવે સ્વામી થાળી અંદર પથ્થર મૂકી એની અંદર ઘડીક શાક લે, ઘડીક દાળ લે, ઘડીક વળી રોટલી લે, તો ઘડીક મિષ્ટાન લે તોય વાંધો નથી, કારણ કે સ્વામી બ્રહ્મરૂપ છે. સમજાય છે? પણ ભગવાન સ્વામીની બાંધેલી મર્યાદામાંથી કોઈ ન છટકી શકે. મહારાજ કે બધા જ ગુણો ઇન્દ્રિય અંતકરણને દાબીને વર્તતા હોય, માયાથી પર થઈ ચૂક્યા હોય, બ્રહ્મરૂપ સ્થિતિને પામી ગયા હોય, તોય પણ પંચવર્તમાન રૂપી જે મર્યાદા એની અંદર ખબરદાર થકો વર્તે, એ ભગવાનની તુલ્ય પૂજન કરવા યોગ્ય છે. એટલે કોઈને છટકી શકાય તેમ નથી. ને પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે. જો બ્રહ્મરૂપ બની જાય, પંચવર્તમાનની આજ્ઞામાં વર્તે, અને પાછી ઉપાસના પુરુષોત્તમની કરે. ઉપાસના એટલે ભક્તજન અહીંયા ઉપાસના શબ્દ એમ સમજવાનો કે તેમ છતાંય પણ પરમાત્માને એકાંતિકી ભક્તિ કરે. ભક્તિને પણ ઉપાસના શબ્દથી સંબોધવામાં અનેક જગ્યાએ આવ્યું છે. પુરુષોત્તમ નારાયણની તેમ છતાંય ભક્તિ કરે, મને પુરુષોત્તમમાં અતિશય પ્રેમ કરે, ને તો જગતમાં બ્રહ્મરૂપ બનેલા અહમ બ્રહ્માસ્મી કરી અને પુરુષોત્તમ નારાયણને ભૂલી જાય છે. શું થઈ જાય છે? પુરુષોત્તમ નારાયણને ભૂલી જાય છે. અને એમ અને આખી સૃષ્ટિનું જે સર્જન છે, એકોહમ બહુશ્યા પ્રજાય, એક એવા જે પુરુષોત્તમ એના દ્વારા આખી સૃષ્ટિનું સર્જન થયું છે, માટે હું અને પુરુષોત્તમ બે અલગ નથી, બે એક જ છીએ, માટે હવે મારે કોઈની ઉપાસનાની આવશ્યકતા રહેતી નથી, એમ ઘણી ફેરી બ્રહ્મરૂપ બન્યા પછી માને છે. મારે કે ના, બ્રહ્મરૂપ બન્યો હોય તો પણ ઉપાસના તો પુરુષોત્તમ નારાયણની કરે. તમને સમજાય છે? તો હારું કે ખાલી સંભળાય છે? ભક્તો જો કે આ તો મહારાજના શબ્દો એટલે ગહન તો છે જ. આપણને શું મહારાજ વખતે ન સમજાતા, ઉમરેઠમાં નહીં બે પાંચ જણા આવ્યા મહારાજ પાસે બેઠા, અડધો કલાકમાં બગાહ મેળ્યા ખાવા. મહારાજ કે એક કામ કરો, પાછળ મુક્તાનંદ સ્વામીને બેઠા છે ત્યાં જાઓ, સ્વામી પાસે આવ્યા, સ્વામી વાતો કરતા હતા, મોજ પડી ગયો. દોઢ કલાક બેઠો, દોઢ કલાક પછી કે સ્વામી મોજ આવી ગયા, તમે બહુ હરહ વાતો કરી ગયા. બાકી ઓલા ઓલા કે બહાર બેઠા બેઠા છોગલા વાળા વાતો કરતા હતા, એમાં કઈ હલ નથી ઉજતી, હું બોલે છે ક્યાં. સ્વામી કે કેટલાક સમયથી સત્સંગમાં આવો? તો કે પહેલી વાર જ આવ્યા એટલે જ ને. ત્યારે સ્વામી કે સાંભળો, તમે પહેલી વાર આવ્યા ની છોગલા વાળાની વાતો સમજવી છે તમારે? મારે માથામાં જુઓ કે આ વાળ ધોળા થઈ ગયા, તો હજી મને નથી પૂરું સમજાતી હું બોલે છે. એ શું વાત કરે પૂરી, મને જો ન સમજાતી હોય તો તમને પહેલી વારમાં ક્યાંથી સમજાય? એમ ભક્તો આ પહેલી વારમાં સમજાય એમ નથી. એટલે આ આ સિસ્ટમ બધી હારી નીકળે છે. આ કેસેટ બેસેટ થાય પછી બે પાંચ ફેરી સાંભળશું ને આનું, અત્યારે સમજાય કે મહારાજ શું કહેવા માંગતા હતા. મહારાજ કે આવો બ્રહ્મરૂપ બની ગયો હોય તો પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, એવા જે સંત અને મનુષ્ય જેવા ન જાણો. હવે ડિગ્રી આપી મહાનતા, આટલી વસ્તુ કરે કેટલી? ઇન્દ્રિય અંતકરણને દાબીને વર્તે, માયાના પેચમાં આવે નહીં, અને પરમાત્મા સંબંધી જ ક્રિયા કરે, બ્રહ્મરૂપ પોતે બને, અને તેમ છતાંય પંચવર્તમાનની આજ્ઞામાં ખબરદાર બની રહે, અને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે, આવા સંત એને માણસ જેવા ન જાણવા. એની પ્રત્યે પછી મનુષ્ય ભાવ લાવવો નહીં. ભક્તજનો આમાં કોઈ જગ્યાએ તમે બરાબર સમજો, આમાં કોઈ જગ્યાએ એ વ્યક્તિના ઐશ્વર્ય પ્રતાપની વાત કરવામાં આવી નથી કે એને આમ કોઈને આશીર્વાદ આપ્યો, દીકરો થઈ ગયો, આમ કીધું પાણી થયું, એમાં ભક્તજનો લેવાશો નહીં. એ બધું જે બને છે એ પણ પુરુષોત્તમ નારાયણની સામર્થ્ય વતે બને છે, કોઈ વ્યક્તિની સામર્થ્યથી થતું નથી. એટલે બહુ અદભુત વાત બતાવી, એવા જે આ લક્ષણ બતાવી, એવા જે સંત અને મનુષ્ય જેવા ન જાણવા. કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્યની વિશે હોય નહીં. અહીંયા દેવ જે છે ને ઈશ્વર, ઈશ્વર માને ઇન્દ્ર બ્રહ્મા, અહીંયા દેવ. અને હમણાં પ્રશ્ન આવ્યો હતો ને, દેવ જેવા થાય ત્યારે દેવ એની સેવા અંગીકાર કરી ભગવાન, અને અહીંયા જે દેવ છે એ ઇન્દ્ર આદિ. આ દેવ કે સામાન્ય મનુષ્યથી આવી ક્રિયા થાય નહીં, ઇન્દ્રિય અંતઃકરણના દાયબા દબાઈ જાય, એથી ઉપર નીકળી શકે નહીં. બ્રહ્મા જેવા દબાઈ ગયા કે ન દબાઈ ગયા? હે, શંકર જેવા દબાઈ ગયા બોલો, દબાઈ ગયા કે ન દબાઈ ગયા? ઇન્દ્ર જેવા દબાઈ ગયા, ચંદ્ર જેવા, કેટલાના નામ લો તમે, તમામે તમામને માયાએ ઢાળીને પરાસ્ત કર્યા છે. અરે સ્વામી વાતમ ત્યાં સુધી લખ્યું, સ્વામી કે દેવતામાં ઈર્ષાનો કોઈ પાર નથી કે એમ કહીને સ્વામી આગળ લખ્યું. કહું તેમ કોત કહું, સ્વામી કે દેવતા પાંચ વિમાન છે ને, એક નાનો દેવતા બિચારો વિમાન લઈને નીકળે ને તો મોટો દેવતા એની ઉપરથી વિમાન નાખે, અને ઉપરથી એકી બેકી કરે, બોલો આવા ઈર્ષા વાળા છે? આમ હું નથી કહેતો, સ્વામી વાતમ લખ્યું છે. પણ એનાથી ઈર્ષ્યા અને રાગ દ્વેષથી પર થવાતું નથી, એનાથી ઇન્દ્રિય અંતઃકરણને દબાઈને વર્તાતું નથી, સામાન્ય મનુષ્યથી પણ વર્તાતું નથી. માટે એવા જે સંત આગળ બતાવ્યા લક્ષણયુક્ત, એને દેવ મનુષ્ય જેવા ન જાણવા. અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાનની પેટે સેવા કરવા યોગ્ય છે. માટે જેને કલ્યાણનો ખપ હોય એવા જે પુરુષ, તેને એવા સંતની સેવા કરવી, અને એવા સાધુગુણ યુક્ત જે બાય, તેની સેવા બાયને કરવી. ઉપર બતાવ્યા જે લક્ષણ, એ લક્ષણયુક્ત સંત હોય એની સેવા હરિભક્તોએ પુરુષોએ કરવી, અને એવા લક્ષણયુક્ત સ્ત્રી ભક્ત હોય તેની સેવા સ્ત્રી ભક્તોએ કરવી. અદ્ભુત વાત મહારાજે બતાવી. ભક્તજી આ વચનામૃતને આધારે ઘણી ફેરી એમ કહેવામાં આવે છે કે ભગવાનને તમે મંદિરમાં જેમ પધરાવો છો એમ સંતને પધરાવી દો. કારણ કે મહારાજ મધ્યના 26માં કહે છે કે સંત છે ભગવાનની પેઠે પૂજન કરવા યોગ્ય છે, એમ અર્થ કરી. અને આપણી જે ઉપાસના છે ભક્તો, આપણી ઉપાસના કેવી છે? બે ચરણારવિંદની. કેવી? બે ચરણારવિંદની. એમ સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામી એની વાતમાં લખ્યું, સ્વામી કે બીજા જેટલા ધામ છે એની અંદર ચાર ચરણારવિંદની ઉપાસના છે. કેટલા ચરણારવિંદની? ચાર ચરણારવિંદની. રાધા કૃષ્ણ લક્ષ્મીનારાયણ ચાર ચરણારવિંદની ઉપાસના છે, જ્યારે આપણી ઉપાસના કેવી છે? બે ચરણારવિંદની ઉપાસના છે. કારણ કે અક્ષરધામની અંદર પોતાના તખત ઉપર ભગવાન સ્વામિનારાયણ એકલા બિરાજમાન છે, ત્યાં સજોડે કોઈ બિરાજમાન નથી. માટે આપણી ઉપાસના બે ચરણારવિંદની છે. ઉપાસના એક ભગવાન સ્વામિનારાયણની થાય, અન્યથા બીજા કોઈની ન થાય, એમ સદગુરુવર્ય ગુણાતીતાનંદ સ્વામીએ એની વાતોમાં લખ્યું છે. એટલે પેઠેનો અર્થ કરી. અને ભક્તજનો ક્યારેય પણ વ્યક્તિ ધ્યાન ઉપાસના પુરુષોત્તમ નારાયણ સિવાય બીજો કોઈનું ન કરે, હા એક વાત બતાવી, સપાર્શ ધ્યાન કરવું, પણ ભક્તો એ શ્રેષ્ઠ ક્વોલિટી નથી, બરાબર યાદ રાખજો. શ્રેષ્ઠ ક્વોલિટી એ જ છે કે કેવળ પરમેશ્વરનું ધ્યાન. સપાર્ષદ તો મુમુક્ષને આગળ વધવા માટે પરમાત્માની સાથે અનેક મુક્તો છે એવું ધ્યાન એ મુમુક્ષને આગળ વધવા માટે જ, પણ શ્રેષ્ઠ ધ્યાન તો સાંગ છે જેની અંદર પરમેશ્વર સિવાય બીજું કાંઈ જ નથી. એવી રીતે મહારાજ અદ્ભુત પહેલો પ્રશ્ન સમજાયો, પેલો સમજાઈ ગયો ભગવાનને પેઠે સેવા કરો એ સંતનું લક્ષણ. હવે બીજો પ્રશ્ન આવે છે. પછી શ્રીજી મહારાજને આત્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે વર્તમાનનો પ્રબંધ છે તેમાં જ્યાં સુધી રહેતા હોય ત્યાં સુધી તો જેવો તેવો હોય તેને પણ પંચ વિષય કરીને બંધન થાય નહીં, પણ કોઈક દેશકાળને યોગ્ય કરીને સત્સંગથી બહાર નીસરી જવાય તો પણ જેને પંચ વિષય બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. બહુ સુંદર પ્રશ્ન છે. પેલા આપણે પ્રશ્ન સમજી લઈએ પછી જવાબ સમજીએ. આ સત્સંગની અંદર પંચવર્તમાનનો પ્રબંધ છે, તમારા પાંચ વર્તમાન છે, અમારા પાંચ વર્તમાન. તમારા પાંચ વર્તમાન જેને આવડતા એટલે ઉશાંગળ કરો તો કેટલા ના આવડે છે? હું લખાવું, લખી લો તમારી નોટમાં તમારા પંચ વર્તમાન. દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, પર નારી સાથે સંબંધ ન બાંધવો, મને વ્યભિચાર ન કરવો, અને વટલવું નહીં અને વટલાવું નહીં. આ પાંચ વર્તમાન તમારા છે, અમારા પાંચ. એ લખી લો નારો કામ લાગશે. કારક નિર્લોભીપણું, નિષ્કામીપણું, નિસ્વાદીપણું, નિર્સ્નેહીપણું, નિર્માનીપણું, આ પાંચ વર્તમાન અમારા છે. મહારાજ કે આ પંચ વર્તમાનની મર્યાદા મારે ત્યાં સુધી તો જેવો તેવો હોય તો પણ એનો મોક્ષ થઈ જાય. મહારાજ કે કચાશ ન રહે, પણ દેશકાળને અવલંબન કરીને સત્સંગની બહાર નીસરી જવાય તો પણ પંચ વિશે બંધન ન કરી શકે તે પુરુષ કેવો હોય તેના લક્ષણ કહો. ક્યારેક બની શકે દેશકાળને અવલંબન કરીને સત્સંગની બહાર નીકળી જવાય. ભક્તજીનો બહાર નીકળી જવાનો અર્થ અહીંયા બરાબર સમજો, સત્સંગનો ભીડો નહીં સહન કરવાથી એકાંત પકડીને ભજન કરે, અથવા તો દેશકાળને અવલંબન કરીને જે સ્થાનની અંદર રૂડો સત્સંગ હોય ત્યાં ન ટકી શકે, નોકરી ધંધા એવી જગ્યાએ મળ્યા જ્યાં સત્સંગ હોય જ નહીં એવી જગ્યાએ રહેવાનો વારો આવ્યો એમ સમજવું, પણ સત્સંગ મૂળને મૂકીને બીજું ઊભું કરવું એવો અર્થ અહીંયા થતો નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષપણે વર્તતો હોય ને આસ્તિકપણું હોય, જે આ લોકમાં જે સારું નરસું કર્મ કરે છે તેનું જે સારું નરસું ફળ તેને જરૂર પરલોકમાં ભોગવે છે, એવી દ્રઢ મતિ જેને હોય, તથા લાજ હોય જે ભૂંડું કરશું તો આ લોકમાં માણસ આગળ શું મોઢું દેખાડશું, એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ એને કોઈ પદાર્થ તથા સ્ત્રી આદિક તે બંધન કરી શકે નહીં, જેમ મયારામ ભટ્ટ છે તથા મૂળજી બ્રહ્મચાર્ય છે તથા નિષ્કુળાનંદ સ્વામી છે, એવી જાતના જે હોય તેને સ્ત્રી ધનાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં. ત્રણ વસ્તુ સત્સંગની બહાર નીકળી ગયા પછી, સત્સંગના જોગમાં નહીં રહ્યા પછી પણ મોક્ષનો બગાડવા માટે ત્રણ ઠેરાવ અદ્ભુત બતાવ્યા. ત્રણેય ઠેરાવ નોંધ તમે લઈ લેજો. જેની બુદ્ધિમાં ધર્માંશ વિશેષ વર્તતો હોય, એટલે ધર્મ એટલે ભક્તજનો બીજા શબ્દમાં કહીએ તો ભગવાનની બાંધેલી મર્યાદા, એમાં જ રહેવું છે એવું જેની બુદ્ધિની અંદર વિશેષ વર્તતું હોય એ ગમે ત્યાં જાય તો મોક્ષ માર્ગ થકી પડે નહીં. બીજું આસ્તિકપણું હોય, આસ્તિકપણું એટલે શાસ્ત્રમાં જે વાત બતાવી છે તે વાત એમ જ થાય, અન્યથા કદી ન થાય, એનામ આસ્તિક. આસ્તિકપણું વિશેષ વર્તતું હોય. અને ત્રીજું જેને લાજ હોય કે રખે ને કોઈ મર્યાદાનો ભંગ થઈ જાય છે દુનિયા મોઢું શું દેખાડશું, આ ત્રણ વસ્તુ જેને વર્તતી હોય એ ગમે તે જગ્યાએ જાય તો પણ એના મોક્ષમાં ફેર પડે નહીં. એવા ઘણા બધા ભક્તો છે કે ગમે ત્યાં જાય તો પણ ફેરફાર ન થાય. ત્રણના નામ આપે, એક તો મૂળજી બ્રહ્મચારીનું નામ આપ્યું અને મયારામ ભટ્ટનું આપ્યું, નિષ્કળાનંદ સ્વામીનું આપ્યું, કે ગમે ત્યાં જાય ધન અને નારીનો જોગ થાય તો પણ એ લેવાય નહીં. અને એવો હોય ને તેને જો એક આત્મનિષ્ઠા પણ હોય જે હું આત્મા છું, બ્રહ્મ છું ને મારી વિશે શુભ અશુભ ક્રિયા લાગતી નથી, હું તો અસંગ છું એવું અંગ હોય, તથા બીજું એમ હોય જે ભગવાનનો મહિમા બહુ સમજે ને તે મહિમાની બહુ વાર્તા કરે, જે કાંઈક ધર્મ વિરુદ્ધ વર્તાય જશે તેનો શો ભાર છે, ભગવાનનો મહિમા બહુ મોટો છે, એ બે રીતના જે હોય તેમાં એ બે રીતના જે દોષ તે ધર્મ પાળવામાં મોટા અંતરાય રૂપ છે. ધર્માંશ વર્તતો હોવા છતાંય, આસ્તિક પણ હોવા છતાંય, લાજ હોવા છતાંય પણ બે વસ્તુમાં એને ખોટ આવવાની શક્યતા છે. જો આવા બે લક્ષણ હોય તો કેવું, એક તો પોતાને આત્મારૂપ માનતો હોય, પણ આત્મારૂપ માનીને પોતાને બ્રહ્મરૂપ માનીને એમ માનતો હોય કે આપણે તો બ્રહ્મ છીએ માટે આપણને કાંઈ અડેબડે નહીં, બધું દેહને આપણે શું લેવા દેવા, સમજાય? જે કાંઈ નિયમ ધર્મ આતે જે તે કાંઈ દોષ એ તો દેહ ને, જીવને શું લેવા દેવા, એમ માનનારો હોય, બરાબર યાદ રાખજો, એમ માનનારો હોય અને જે એમ માનતો થોડું ઘણું ધર્મની અંદર ઓછા ઓછું વર્તા જાહે તો ભગવાનનો બહુ મોટો મહિમા છે, ઘડીક ભજન કશું ટળી જાહે, આમ માને તો મહારાજ એ પેલા ત્રણ ગુણો આવવા છતાંય પણ એને મોક્ષ માર્ગમાંથી પડી જવાની શક્યતાઓ છે. એટલે બીજા અર્થમાં કહું તો ગમે તેટલી સ્થિતિ પામ્યા પછી, ગમે એટલો ભગવાનનો મહિમા સમજ્યા પછી, એને અખંડ અનુસંધાન રાખવું જોઈએ કે આમ જો હું નહીં વર્તું તો ભગવાન મારા પર નારાજ થશે. અનુ આત્મારૂપ હોવા છતાંય મારા થકી પર પરમાત્મા છે, આ બે વાતની ગાંઠ વળેલી હોય તો એ મુમુક્ષની વિઘન થાય નહીં. માટે આવી રીતે સમજે તો સારું છે. આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાનનું મહાત્મ્ય પણ સારી પેઠે સમજે, અને નિષ્કામપણું, નિર્લોપપણું, નિસ્વાદીપણું, નિર્સ્નેહીપણું, નિર્માનીપણું એ આદિ જે ધર્મ તેને ભગવાનની પ્રસન્નતાને અર્થે સમજીને દ્રઢપણે પાળે, અને એમ સમજે જે હું એ ધર્મને પાળીશ તો મારા ઉપર ભગવાન બહુ રાજી થશે, ને જો મને કોઈ રીતે ધર્મમાંથી કંઈક ભંગ પડશે તો ભગવાનનો મારી ઉપર બહુ કુરાજીપો થશે. એવી રીતે જેના અંતરમાં દ્રઢ ગ્રંથિ હોય તે ભક્ત જે તે ધર્મમાંથી કોઈ દિવસ પડે જ નહીં, અને એવો જે હોય તેને કોઈ માયિક પદાર્થ બંધન કરી શકે નહીં. અને આવી રીતની સમજણવાળો ન હોય ને બીજો ગમે તેવો જ્ઞાનવાળો હોય કે ભક્તિવાન હોય પણ તેને પણ ધર્મમાંથી કોઈક ભંગ થઈ જાય ખરો, તો માયિક પદાર્થ બંધન કરે ખરું, એ સિદ્ધાંત વાર્તા છે ભક્તો. આ સિદ્ધાંત વાર્તા શબ્દ આવે, સિદ્ધાંત વાર્તા શબ્દ આવે એ અતિ મહત્વનો હોય, મેં તમને પહેલા કીધું, એ મોક્ષનો મુખ્ય મુદ્દો હોય. શ્રી મહારાજ કે સિદ્ધાંત વાર્તા છે. કઈ સિદ્ધાંત વાત? મહારાજ કે બધું જ સમજ્યા પછી પણ મોક્ષ માર્ગ થકી પડવું ન હોય તો એમ માને હું આત્મા છું, ભગવાનનો ગમે એટલો મહિમા સમજે તો મનમાં એમ માને કે હું જો જરાય કે પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ તો મારા જે વર્તમાન છે એમાં મારું ઠેકાણું રહેશે, એનું મોક્ષ માર્ગ થકી જરૂર પડી જાય. આવો અખંડ દ્રઢાવ જેને હોય એ મોક્ષ માર્ગમાંથી પડતો નથી. ભક્તો, ભગવાન સ્વામિનારાયણનો મહિમા તો બહુ મોટો છે. કેવડા મોટા ભગવાન છે એની વાત તો આ મોઢે તો આપણે શું કહીએ, કહો. કોઈ મૂંગો એ મૂંગો માણા, કેવો મૂંગો, એને કોઈ હાકરનો ગાંગડો મોઢામાં આપે ને પછી એમ કે હાકર કેવી છે, બિચારો શું કે, શું કે બોલે, શું કામ નથી બોલતો, બોલી શકાતો નથી, સાકરનું વર્ણન મૂંગો કરી શકતો નથી. એમ ભગવાન સ્વામિનારાયણની મોટપનું વર્ણન તો આપણે શું કરી શકવાના, એટલા મોટા એ ભગવાન છે, એટલા મોટા ભગવાન છે, આ મોઢે કરીને વાત થઈ શકે તેમ નથી. પણ એટલી વાત જરૂર છે, એ ભગવાન જેવા એક જ છે અને બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રતિ એક જ આ મૂર્તિ જાય છે. ભક્તો, આની મહત્તા એટલા જ તમે સમજી લો. કેમ કહ્યું છે શાસ્ત્રમાં કે ભગવાન સ્વામિનારાયણ વિરાટ નારાયણની અડધી આવરદા પૂરી થઈને ત્યારે બ્રહ્માંડમાં આવ્યા, અડધી આવરદા, એક વિરાટ બ્રહ્માના દિવસમાં તમે સમજો કે હજાર ચોકડી વીતે, અને હજાર ચોકડી એટલે એક ચોકડી ચાર યુગ જાય, એક હજાર સતયુગ, એક હજાર ત્રેતાયુગ, એક હજાર દ્વાપર, એક હજાર કલયુગ જયારે જાય ત્યારે એક ચોકડી થાય, એક એક ની અંદર એક, એટલે હજાર હજાર જયારે વીતે ત્યારે એક દિવસ થાય વિરાટ બ્રહ્મન, એક દિવસ થાય, યુગે યુગે ભગવાન અવતાર થાય, એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 50 વર્ષ સુધી જયારે પ્રાર્થના કરી વિરાટ નારાયણે, ત્યારે પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણના પગલા બ્રહ્માંડમાં આવ્યા છે, એ ભગવાન આજ આપણને પ્રગટ મળ્યા છે, એનો મહિમા આપણે આથી અધિક કેટલોક કહીએ. આટલું સમજ્યા પછી પણ એ વાત સમજી રાખી, પણ આવડા મોટા ભગવાન તો એની આજ્ઞા હું કેમ કરીને લોપી શકું, જેની આજ્ઞામાં સૂર્ય ચંદ્ર ઇન્દ્ર તમામ રહે છે, અનંત કરોડો બ્રહ્માના માલિકો પણ એની આજ્ઞામાં હજુર રહે છે, તો મારાથી આજ્ઞા લોપાય? એવું અનુસંધાન મહારાજ કહે રહે તો કોઈ દાડો આજ્ઞાનો ભંગ એનાથી થતો નથી, અને મનમાં વિચાર થાય કે હું જો આજ્ઞા લોપીશ તો મારા ઉપર ભગવાન અતિશય કુરાજી થઈ જશે. છેલ્લો પ્રશ્ન છે. પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને એમ વાર્તા કરી છે, અમને અહંકાર ન ગમે. તે અહંકાર ભક્તિપણાનો હોય, ત્યાગપણાનો હોય, વૈરાગપણાનો હોય, બ્રહ્મપણાનો હોય, સમજણનો હોય, વર્તમાન પાળ્યાનો હોય, એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે અને દંભ ન ગમે. પહેલી વાત, મારે હું ન ગમે લખતા જજો, મારાને ન ગમે ને ગમે એ વસ્તુ આવશે આમાં. મારને શું નથી ગમતું? અહંકાર ગમતો નથી. અહંકાર એટલે અભિમાન. કોઈ પણ વ્યક્તિનો અહંકાર આવે ને અભિમાન, એને ભગવાન અભિમાન ઉતારે વિના રહેતા નથી. ભક્તો અભિમાન ન આવે એ કામ પણ ભારે કઠિન છે. ભગવાનની પૂર્ણ જેના પર કૃપા દ્રષ્ટિ, પૂર્ણ કૃપા દ્રષ્ટિ, એ જ વ્યક્તિ બચી શકે. બાકી અહંકાર તો ભલભલાને ગોથીલા ખવડાવી દે. એસો ન કોવું જન્મ એવું જગ માહી, પ્રભુતા પાહી જાહી મદ ન હોય. તુલસીદાસે કીધું. લો તુલસીદાસ કે આ દુનિયામાં એવો કોઈ મને જોવા ન મળ્યો, કેવો સત્તા સંપત્તિ શક્તિ આદિ પ્રાપ્ત થયા પછી એનો અહંકાર નો આવ્યો એવો કોઈ જોવા ન મળ્યો. અને મહારાજે મધ્યના 41માં વચનામૃતમાં પણ વાત લખી, મહારાજ કે બધું જ થાય પરંતુ અહંકારનો ત્યાગ કરવો એ ભારે કઠિન કામ છે. મહારાજ કે તુલસીદાસે પણ સાખી લખી, કઈ કનક તજો કામિની તજો તજો ધાતુ કો સંગ, તુલસી લઘુ ભોજન કીએ પણ જીવ માન કે રંગ. અહંકાર માણસને ભાંગીને ભૂકો કરી નાખે છે. મહારાજ કે મુમુક્ષને મોક્ષ માર્ગમાંથી પાડવામાં સર્વ કરતા લીડર સ્થાન ભોગવતો હોય તો અહંકાર, અહંકાર એટલે માન છે. માટે મહારાજ કે અમને જરાય ગમતો નથી. પછી કોઈ પણ પ્રકારનું માન હોય, સંપત્તિ આદિનું, તમે ગ્રહસ્થ છો, સંપત્તિનું માન હોય, કદાચ તમારું રૂપનું માન હોય, કદાચ બુદ્ધિનું માન હોય, સાધુ પુરુષને રૂપનું માન ન હોય, કારણ કે રૂપ હોય નહીં, ખાંડા જેવું શરીર થઈ ગયું હોય અને માથે તોલો હોય, એમાં શું રૂપનું માન હોય? કહો, કપડામાં ઠેકાણું ન હોય, રૂપનું માન ન હોય, એને ધનનું માને ન હોય. કારણ કે સાચા સંતને કદી કોઈ પણ સ્થાન પોતાનું હોતું નથી. એના હૃદયમાં ઠેરાવ જ હોય છે કે સાધુ માટે કોઈ સીમાડા જ નથી, જ્યાં પગ મૂકે એ સાધુનું ઘર. એટલે સંપત્તિ અને એને કદાચ અહંકાર ન હોય શકે. પણ મહારાજ કે આવો અહંકાર આવવાની શક્યતા છે. કેવો? તો કે વૈરાગ્યનો અહંકાર આવી જાય, ત્યાગપણાનો આવી જાય, ભક્તિપણાનો આવી જાય, સમજણનો આવી જાય, બ્રહ્મપણાનો આવી જાય. મહારાજ કે અહંકાર આવે તો એ અમને ગમે નહીં. એટલે ભગવાનના ભક્તો દાસ બનતા શીખજો, એ ખાસ ભલામણ છે. એટલા માટે ભક્તો અમે તમને વારંવાર અમુક વાત કહીએ. જો અમુક વાત અમારે આમ કહેતા થોડુંક ડરીએ, દાખલા તરીકે એમ કહીએ ને કે સંતો મંદિરમાં આવે ને ત્યારે તમારે સંતોને દંડવટ કરવા, સંતો પાસે જાઓ ત્યારે દંડવટ કરવા, એમ કહીએ ને ત્યારે થોડુંક આમ છાતી થડકે. શું કામ? કોઈના મનમાં એમ સંકલ્પ થઈ જાય, જો તો આપણને દંડવડ કરાવવાનું એને કેટલું બધું તાન છે, એમ થઈ જાય ક્યારેક સંકલ્પ. પણ ભક્તો દંડવટ શ્રીજી મહારાજ, તમે જુઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ પ્રવર્તા એવા શ્રીજી મહારાજ બરાબર જાણે છે કે આ વસ્તુ જીવાત્માને દાસ બનાવશે, અહંકારોનો ઓગાળ છે. માટે સંપ્રદાયમાં દંડવટની બહુ મહત્તા છે. અન ભક્તો તમારું રૂડું થાય એટલા માટે શ્રીજી મહારાજ સંતોની સ્થાપના કરી છે, તમારા રૂડા માટે. પણ સંતોનું પણ રૂડું થાય એટલે શ્રીજી મહારાજ એના ઉપર એક પદની સ્થાપના કરી. કોઈ પદ? આચાર્યજી મહારાજ. કરોડોપતિ અને અબજોપતિ માણસ સંતો પાસે દંડવટ કરે, પણ એવા સંતો પૂજ્યપાદ આચાર્ય મારા લાલજી મહારાજ એના ચરણોમાં ઝૂકી પડે, એને દંડવટ કરે, કે જેથી કરીને મહારાજ કે મારા હરિભક્તોનું સંતોના સંગથી રૂડું થશે. પણ એ સંતોનું ક્ષમ કુશળ રાખવું પડશે ને, તો મહારાજ કે એનું ક્ષમ કુશળ અમારા આચાર્યના માધ્યમથી થશે. એટલે મહારાજ કે હે પરમહંસો, તમને આ દુનિયાના નહીં પણ આધ્યાત્મિક ગુણ આવ્યો હોય તો પણ એનો અહંકાર રાખશો નહીં, અને અહંકાર રાખે તે અમને ન ગમે, અને દંભ ન ગમે. મહારાજ કે દંભ ગમે નહીં. દંભ એટલે કરવું કંઈક અને દેખાડવું કંઈક, એને શું કહેવાય? દંભ. મહારાજ કે દંભ અમને ગમે નહીં. અર્થ લખતા જાય પાછા. દંભ એટલે હોય ને દેખાડો, એને દંભ હોય ની અને દેખાડવું એ નમ દંભ. મહારાજ કેમને દંભ ન ગમે? તે દંભ શું? તો પોતાના હૃદયમાં ભગવાનનો નિશ્ચય, ભક્તિ ને ધર્મ તે થોડા હોય ને બીજા આગળ પોતાની મોટપ વધારવા સારું ઉપરથી તો તે બહુ જણાવે તે ન ગમે. જો નથી એને ઘણા બધા જણાવે તો મહારાજ કેમને ન ગમે? અને પોતાને ને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે. પોતાને ને ભગવાનને અભેદપણે ભજે તે ન ગમે. ચોથું ન ગમે ભક્તો, પહેલા જ પ્રશ્નની સામે બીજો ત્રીજો પ્રશ્ન આવ્યો. પહેલા પ્રશ્ન મારે શું કીધું? ભગવાન પેઠે પૂજન કરવા યોગ્ય એવા સંત, બરાબર યાદ રાખજો એનું જ વચનામૃત. અને એના એ જ વચનામૃત નો ત્રીજો પ્રશ્ન અહીંયા મહારાજ કે અભેદપણે ભજે અમને ન ગમે. અભેદ એટલે એક, અભેદપણું એટલે એક. પહેલી જગ્યાએ મહારાજ કે એક સમજીને તમારે ભજન કરવું, સંતને માનવા. અહીંયા મહારાજ કે એક રૂપ કો સમજે અમને ગમે નહીં. પણ ત્યાં એક રૂપનો અર્થ આપણે આગળ કીધો એ પ્રમાણે છે. અને અહીંયા જે એક રૂપ છે એ કઈ રીતે? તો કે ભગવાન અને સંતમાં કે ભગવાન અને ભક્તમાં ભેદ જ નથી, બે એક જ છે, તત્વ એક છે, માન ભજે તો મહારાજ કે અમને ગમે નહીં. તથા જે નિયમ ધાર્યો હોય તે નિયમને ઘડીકમાં મૂકી દે ને વળી ઘડીકમાં પાળે એવી રીતે જે શિથિલ વર્તતો હોય તે ન ગમે. લ્યો આ ખાસ લખજો, ઘડીક પાળે ને ઘડીક મૂકી દઈએ અમને મહારાજ કે ગમે નહીં. હમણાં પેલા જાતા હતા ને ત્રણ જણા, મેં કીધું કેમ ઉપડ્યા? મને કે ઉપડે નહીં. મેં કીધું વાંધો શું આવ્યો? મેં કે વાંધો ન આવે, પણ મેં કીધું તકલીફ શું પડી? તો તમે જેલમાં પૂરી દીધા છે કે? મેં કીધું ભલા માણા, આવડી મોટી વાળી સિતરી વગર તને જેલ લાગે? મને કે જેલ ન લાગે, પાનને ગલે ક્યાં જવા દો છો કે? મેં પાનને ગલે કરવાનું શું? તો કે તમારે ન હોય, અમારે ગુટકા બુટકા થોડું થોડું ન હોય કે? મેં કહ્યું મૂકવા હતો આ મહોત્સવ છે. તો કેમ મુકાઈ જાય? એ વરહે બે વરહે મુકાય કે? મેં કહ્યું એટલી બધી અમારી ધીર નથી, તો હું એટલે જ જાઉં છું કે? મેં કીધું આવો સરસ મહોત્સવ હાલે, ભલામણ મૂકી દે ને. તો કે મેં કંઈક ફેરી મૂક્યા કે? અને કંઈક ફેરી ફરીને પાછા લીધા છે, હવે મુકાય એમ નથી. મહારાજ કે અમને ગમે નહીં. નિયમ જે લે બરાબર મજબૂતાઈથી લે, ભલે થોડુંક લે પણ મજબૂતાઈથી લે. નતર ઘણા બધા ચાતુર્માસ નો નિયમ આવે ને ત્યારે કે આપણે પાંચ વચનામૃત ના પાઠ કરવા, કાયમ 100 દંડવટ કરવા, 200 માળા ફેરવવી, એટલા બધા નિયમ લે. 4 મહિના સુધી ચાંદ્રણી કરવું, 4 મહિના સુધી ધારણા પારણા કરવા, 4 મહિના સુધી મૌન રાખવું, કંઈક નિયમ લઈ લે. અરે લિસ્ટ કરી નાખે બોલો, આપણા મનમાં એમ થાય આ વ્યક્તિ 4 મહિના મુક્ત થઈ જાય, પણ એમાંથી કરે કાંઈ નહીં. એના કરતા બેટર એટલું જ નિયમ લે ભાઈ કે 1 મહિનો ચાંદ્રાણી કરીશ અને રોજ 11 માળા વધારે ફેરીશ, ભલે એટલું જ લે, પણ લે એ પૂરું કરે એ મહારાજને ગમે. અને ભગવાનનો મહિમા તો જાજો મોટો સમજે ને પોતાને અતિ તુચ્છ પણ સમજે, પણ દેહથી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે. મહારાજ કે ભગવાનનો મહિમા સમજતો હોય, પોતાને સામાન્ય સમજતો હોય, પણ દેહરૂપ વર્તતો હોય, એટલે દેહની અંદર જ જેને માલ મનાતો હોય, દેહથી જુદો ન સમજે, માને દેહના સુખ દુઃખથી અતિ સુખ દુઃખી થઈ જાય, દેહ જરા ખાજો થાય, જરાક માંદો થાય, અખંડ દેહની શુશ્રુષા જ કરી કરી કરે તો મહારાજ કે અમને ગમે નહીં. કારણ કે દેહનું પોષણ કરનાર આત્માનું પોષણ સમ્યક કરી શકતો નથી, માટે મહારાજ કે અમને ન ગમે. લખજો દેહનું પોષણ કરનાર મારા નથી ગમતા એમ, નતર પાછા જરા કઠણ પડે છે એટલે તરત ઊંચા નીચા થઈ જાય. લો કારણ કે દેહમાં પ્રેમ છે ત્યાં સુધી દેહનું આઘું પાછું થાય જરાય પોહાય નહીં, પણ શ્રીજી મહારાજ કે અમને ગમે નહીં. ભક્તો એક વાત તો બહુ ચોક્કસ છે, ભગવાન જેને પામવા છે અને ભગવાન રાજી કરવા છે એને દેહના સુખ દુઃખ સામે જોવાય નહીં. અને બરાબર યાદ રાખજો, દેહના સુખ દુઃખ સામે જોવે આવો સત્સંગ કદી જિંદગી માણી ન આગે. હું હાવ તમને સાચું કહું, જિંદગી ન માણે કે જે માનો બેઠો બેઠો વિચાર કરે આપણે જાશું ઉતારણ વાળું કેમ હશે, હરખા ઉતારા હશે, ટાઈમો ટાઈમ જમવાનું વાળું કેમ થાય, બરાબર જમવાનું છે, આરામ તો શરીરને બરાબર મળી રહે ને 8-10 કલાક, મળવું કેમ થાય, નાવાની માળી વ્યવસ્થા કેવી કહેશે, ટ્રાફિક તો નહીં થઈ જતી હોય ને આ ભજન કરે એ આવા મહોત્સવમાં આવે? હે કોઈ દી ન આવે. અને ભક્તો આવા ભીડામાં આવ્યા વિના વાંસના ગળે એમ તમને લાગે છે લોઢા જેવી છે, લોઢા જેવી
લોઢાથી કડક છે. મહારાજે તો વજ્ર સારી કીધું, લોઢું તો સારું ઓગળે, એને તાપ કરો તો ઓગળી જાય, પણ વજ્ર સાર એટલે લોઢાની ઉપર આવેલો સાર, એક ફેરી હુકાઈ ગયા પછી કોઈ હિસાબે ઠરી ગયા પછી કોઈ હિસાબે ન ઓગળે, એવી વજ્ર સાર જેવી વાસના છે એને આપણે ઓગાળવી છે. માટે પાંચ દાડા અત્યાર સુધી ગયા એ ભૂલી ગયા, હવે આમાં તો કોઈ સંકલ્પ નહીં કરતા ઘેરે જવાનો. નક્કી કરજો કે આપણે પાંચ દાડા માટે આવ્યા છીએ. સંતો ગમે એમ રખાવે તોય પણ રહેવું, ગમે એટલા વાગે જગાડે, જ્યારે બોલાવે ત્યારે હાજર રહેવું. ઉતારામ લાંબા થઈને હું શું લેવાનું છે, પછી ઘેરે જઈને હું જ છે ને, હે શું કરવાનું છે. પાંચ દાડા સુધી તો મોક્ષ નું કાર્ય સિદ્ધ કરી લેવું. સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે એક ગામડામાં મેં ગયા તે એક હોની આઠ દાડા સુધી રાત્રે દાડા હું તો ની અખંડ ટચ ટચ ટોચા મારે જ રાખ્યો, કે હોનું ઘડે જ રાખ્યો. નવમે દાડે દાંતણ લઈને ઓટલે બેઠો. સ્વામી કેમ બાળકીને પૂછ્યું, માજન આઠ દાડાથી બહુ કામ કર્યું કે રાત દાડા હુતા જ નહીં. ત્યારે સ્વામીને કે સ્વામી આઠ દાડામાં કે બાર મહિનાના રોટલા કાઢી લીધા, કે હું કીધું આઠ દાડામાં બાર મહિનાના રોટલા કાઢી લીધા. એમ આપણે શું કરવાનું, પાંચ દાડામાં બાર મહિનાના મોક્ષના રોટલા કાઢી લેવાના છે. બાર મહિને ફરીને પાછા આવી ત્યાં સુધી આનો કેફ લેશ માત્ર ઉતરવો જોઈએ, એવા મજબૂત થવાનું છે. માયક આંગલાનું ભગવાન સ્વામિનારાયણની ઘેરે કામ જ નથી, એને ગમતા નથી. મહારાજને માયક આંગલી વ્યક્તિ ગમતી નથી. અને અમારી અંતર્ગત રૂચિ તમને કહું, હાવ ભક્તો પેટ છૂટી વાત કરું, હું કોઈ પણ હરિભગત, એ પછી કંગાળ હોય તોય ભલે, લખપતિ હોય, કરોડપતિ હોય, કબજોપતિ હોય, હરિભગત મળે એટલે સીધી અમારી દ્રષ્ટિ પહેલા કપાળ ઉપર જાય. હાવ હૃદયની વાત તમને કહું, સીધી કપાળ ઉપર જાય. અને કપાળમાં તિલક ચાંદલો ન જોઈએ એટલે અમને હરિભગત ઉપર આટલો ભાર ન પડે, અને આટલું એની સાથે હેત બંધાય ને. આ લોકની રીતે કદાચ એને બોલાવવા પડે, પણ હૃદયમાંથી આટલું સ્થાન નહીં. આ તમને હાવ ચોખા હૃદયના શબ્દો કીધા. અને બીજા નંબરમાં એના મોઢા સામે જઈને મોઢું મલકાવે, મોઢું મલકાવે એમ કે સારું લાગતું છે, પણ વ્યસનોની ક્યારેક પોતે મોઢું મલકાવીને આભલા સામે જોજો કેવું ભૂંડું લાગે છે. જો કે આમાં કોઈ નથી એટલે કોઈ સવાલ નથી, પણ અમને ખબર પડે કે આની અંદર વ્યસન છે. હા, એક ટ્રાય કરીએ એને મુકાવવા માટે, પણ મૂકે નહીં તો એનો ભાર અમારા અંતરમાં એ અબજોપતિ હોય તો આટલોય પડે નહીં. માટે ભક્તો, ભગવાનના બધા સંતો એને રાજી કરવા હોય, પૂજ્યપાદ આચાર્ય મારા લાલજી મહારાજ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા હોય તો આ મહોત્સવમાં આવ્યા પછી કોઈ પણ પ્રકારનો વ્યસન નથી રાખવું. કાંઈ બીડી નહીં પીએ, તમાકુ નહીં ખાય, ગુટકા નહીં ખાય, દેહ પડી જાય એમ છે, મરી જાય એમ છે, દેહ પડી જાય એટલે ઉષા આંગળી કરો, હાલો કે સ્વામી ત્રણ દાડા ગુટકા ન ખાવ મરી જાવ એમ છું, કરો ઉષા આંગળી, એને આપણે એફિડેવિટ કરી દઈશું કે ત્રણ દાડામાં નહીં ગયા એમ, હાલો છે. માટે ભગવાનના ભક્તો ઠેરાવ કરજો કે આ લોપ છે, શું છે, વ્યસન માત્ર લોપ છે, આ ભૂતને કાઢે છૂટક્યો છે અને આવા મહોત્સવમાં નીકળશે. અને ભક્તો, તિલક ચાંદલો તો હું તમને એમ કહું, આ મહોત્સવમાંથી બહાર નીકળ્યા પછી અહીંયા આપણે પાણી મૂકવાનું છે બધાને, કે ભગવાન મને આ દેશમાં રાખે, વિદેશમાં મારો રોટલો લખીને વિદેશમાં મોકલે, ગામડામાં રાખે, શહેરમાં રાખે, ભગવાન મને જે સ્થિતિમાં છું એમાં રાખે, અથવા લખપતિ કરોડોપતિ કબજોપતિ કરે. અરે કદાચ ભણતા હોય અને ભગવાન મને મોટો ડોક્ટર બનાવે, મોટો મેજિસ્ટર બનાવે, મોટો મોટો એન્જિનિયર બનાવે, મોટો સીએ બનાવે, પરંતુ કપાળમાં રહેલો આ તૈલક ચાંદલો, આ દેહમાં પ્રાણ છે ત્યાં સુધી નહીં જાય, આવી પ્રતિજ્ઞા બધ હરિભક્તો આપણે થવાનું છે. એવા શરીર બનવાનું, શરીર. અને ભગવાન સ્વામિનારાયણને શરીર ભગત ગમે છે. હાવ હાવ માયકાંગલો ભગવાન સ્વામિનારાયણને ગમતો જ નથી, એને ન ગમે તો આપણે ગમાડીને શું કરીએ કહો, હે? આપણે તેને હમીલ્યા છીએ. નોકર શેઠ જે માલની રજા આપી દે એ નોકર હંગરે, હે? હંગરે હંગરે ઘર જમાય રે. એમ ભગવાન સ્વામિનારાયણ જેને રજા આપી દે અને આપણે હંગરીને શું કરીએ. માટે શરીર ભક્તો થાજો, આમાં કોઈ પૂજા ન કરતો આજ ઘણાય લીધી છે, જેટલા બાકી રહી ગયા હોવ એટલા ભક્તજનો પૂજા આજે લઈ લેજો. આવતીકાલે પ્રત્યક્ષ એક જણો પૂજા કરતો જશે અને અહીંથી બોલાતું જશે. આ સભા ને એ સભા બંને સભાની અંદર એવી રીતે પ્રત્યક્ષ પૂજા શીખડાવવામાં આવશે કે જેથી કરીને પૂજા કરતા હોય પરંતુ એની ક્રિયામાં કોઈ ભૂલ હોય તો પણ સુધરી જાય. માટે શરૂરી બનજો. શ્રીજી મહારાજ બહુ અદભુત અદભુત વાતો કરે. મહારાજ કે દેહ રખો માણસ અમને ન ગમે, કે દેહની અંદર જેને પ્રેમ છે મહારાજ કે અમને ન ગમે, અને હવે જે ગમે તે કહીએ છીએ. લો હું કહે છે મહારાજ, શું કહે છે મહારાજને, ગમે એવું કઈક મહારાજ કહે છે. હવે ગમે એવું થવું છે કે નથી ગમે એવું થવું, ગમે એવું થવું હોય ને લાવશે આંગળી કરો તો શ્રીજી મહારાજને ગમે એવું જેને થવું છે એટલે ઉશાંગલી કરો. સાબાશ બધાને મહારાજ ગમે અને મહારાજને ગમે એવું થવું છે. તેનું લક્ષણ જુઓ, ભગવાનનો મહિમા તો યથાર્થ સમજે ને પોતાને દેહથી વ્યતિરેક જે પોતાનો આત્મા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મમાં દ્રઢ રહ્યો હોય અને ભગવાનને અચળ ભક્તિ કરતો હોય અને આવી રીતનો અપોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય તો હોય તેને મોટો જાણે ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે અને વાર્તા કર્યામાં પોતાના મુખે કરીને પોતાની સમજણનો કેપ કોઈને આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તેમને બહુ ગમે. હવે એક એક લક્ષણ લખતા જઈએ. ગમન ભગવાનનો મહિમા યથાર્થ સમજે, મારે ઈ ગમે. ભગવાનનો મહિમા પૂર્ણ સમજે. આવ્યા નહોતા ને આવશું ક્યાંથી, સૌ વિચારો ને મનમાંથી. પૂર્વે એમ મહારાજ કે આવ્યા નહોતા ને હવે ધક્કો ખાવાના પણ નથી અને ફરી ફરી ફેરો પડે તેવું કરવું નથી. આ વાર મહારાજ કે ફરી ને મારે ધક્કો પડે એવું રહેવા દેવું નથી. એટલે કોઈ વળી એમ ન તરીકે મારું એટલું બાકી જોતું એટલે ફરી વાર આ રૂપિયા આવ્યા, એ વાત ખોટી છે. મહારાજ સ્વયં કીધું છે એમ કાંઈ અધૂર રાખીને જાતા નથી, કરવાનું કામ સર્વે કરી રહ્યો, હવે બાકી નથી. લવ લે સુણો ઉપદેશ, શ્રીજી કહે સંતને, એમ મારા ધામમાં ગયા ત્યારે સ્વયં બોલ્યા છે. એટલે પહેલી વાત તો મારનો અતિશય મહિમા સમજી મારને ગમે, અને બીજી વાત પોતાને દેહથી વિરક્ત આત્મરૂપ સમજે એ મારને બહુ જ ગમે, અને ત્રીજી વાત પોતાના ધર્મમાં અડીખમ બનીને વર્તે મહારાજને બહુ જ ગમે. ભક્તો ધર્મ નિયમમાં જેટલા દ્રઢ થશે એટલું મહારાજને ગમશે. આ મહોત્સવમાંથી નક્કી કરીને જાજો કેવું સુંદર જીવન કરવું છે. એક તો લસણ ડુંગળી જિંદગીમાં કોઈ દી ખાવાની, કોઈ વ્યસન રાખવું નહીં, અને હોટલનું અત્યાર સુધી ખાધું બધું માફ, પણ હવે હોટલનું લબાડવાનું પણ બંધ કરી દેવું છે. એમાં હું લેવાનું ઘણા તેમ કે સ્વામી દેશકાળમાં જમી લઈએ. હું દેશકાળ તો કે મેં શહેરમાં ગયા હોય પછી કંઈ ઘેર આવવાનું મેળો ન હોય કેટલા વાગે પાછા આવી, તે બે કલાક મોડા પડીએ તો દેહ પડી જાય એમ છે. અને તમારે જમવું હોય તો ફ્રૂટ નથી મળતું, ફ્રૂટ જમી લો. અહીંથી નક્કી કરજો હોટલનું ખાવાનું બધું બંધ કરી દેવું છે. એ બનાવનારને તમે કાયક જોવો, ગંધાતા હોય, છ છ મિનિટ નાતા ન હોય, ખાટા બડા હજી વાસ મારતા હોય, અડધી ખટાશ તો તમને એટલે ભજીયા બહુ ખાટા લાગે. તેલાવ ત્યારે આમ કપાળ લઈને સટાક દેખા નાખે તાવડામાં, સમકારો બોલે પછી ભીજા પડ્યા હોય, એ ખટાશ તેલમાં હોય ને એ સીધી ભેગી ઉપરથી ભળી જાય. ભક્તો ભૂંડા ભૂંડા સંકલ્પ કરી કરીને બનાવતા રહેશે. ભૂંડા ભૂંડા સંકલ્પ, ભૂંડું આચરણ, ભૂંડા સંકલ્પ, ભૂંડા વિચારો, હવે એના હાથનું ખાઈ પછી આપણે હારા રહી કેથી. માટે ધર્મની અંદર અડગપણે વર્તું એ મહારાજને બહુ ગમે, અને ભગવાનની અચળ ભક્તિ કરે મહારાજને બહુ ગમે. અચળ એટલે ન ચલતી હતી અચલ, થોડીક વાર કરે થોડીક વાર હાવ મૂકી દે લો. ઘણા ઘણા હરિભક્તોને એવું ટેવું હોય હોય તો કાઢી નાખજો. ઘણાને કેવું ટેવું હોય ખબર, મંદિરે જવા મળે ને ત્યારે દિવસમાં ત્રણ ત્રણ ફેરી જાય, અને બ્રેક મારી દે ને તો છ મહિના સુધી ડોકાવા ન જાય, એ શ્રીજી મહારાજને ગમે નહીં. આમ રેગ્યુલર હરખું હોવું જોઈએ એ મહારાજને ગમે. રોજ મંદિરે જતા એટલા ઉશાંગલી કરો તો, રોજ જે મંદિરે જતા હોય આટલા જાય છે. જેટલા ભક્તો રોજ મંદિરે નથી જતા અને પોતાના ગામમાં મંદિરો હોય તો આજથી અહીંયા સંકલ્પ કરજો, રોજ અમે મંદિરે દર્શન કરવા માટે જાશું. શહેરમાં પણ નજીક પડતો જાજો, બહુ દૂર પડતો છેલ્લી બાકી અઠવાડિયામાં જવું, પણ કિલોમીટર સુધી તો ખેંચી જ લેવું, જઈ આવવું જ. એમાં શ્રીજી મહારાજનો બહુ મોટો રાજીપો થશે. મહારાજ કે અચળ ભક્તિ અમને બહુ ગમે, અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં કોઈ કાંઈ ન સમજતો હોય ને ભગવાનનો નિશ્ચય હોય નિશ્ચિત હોય તેને મોટો જાણે, આ મહારાજ કે અમને બહુ ગમે. આ ઉપરના બધા લક્ષણ યુક્ત હોય, ધર્મની અડગપણે વર્તતો હોય, પરમાત્માને અચળ ભક્તિ કરતો હોય, અને દેહથી અલગ પોતાના આત્મરૂપ માનતો હોય, અને પાછો સત્સંગમાં કાંઈ ન સમજતો એવા ભગવાનના ભક્તોનો પણ અતિશય મહિમા સમજે, મહારાજ કે અમને બહુ ગમે. નતર પોતે આ બધું કરતો હોય, ધર્મ નિયમ પાળતો હોય, ભક્તિ કરતો હોય, પણ ભગવાનનો બીજો નાનો ભગત હોય એની પ્રત્યે હાવ તુચ્છ ભાવ રાખે, મહારાજ કે અમને ગમે નહીં. અહીંયા ભક્તો કાંઈ ન જાણતો એનો અર્થ કેવો છે ખબર, ને તો આમાં તમે કેવો અર્થ કરશો ખબર? તમાકુ ખાતો હોય, બીડી પીતો હોય, શરદી થાય ત્યારે બે ઢાંકણા પી લેતો હોય, એવો ભગવાનનો ભગત, એ પાછો ભગત મટે નહીં હો, એનો બહુ મહિમા સમજે એમ વાત નથી. કાંઈ ન જાણતો હોય માને, કદાચ એની પાસે શાસ્ત્રનું જ્ઞાનાશ ન હોય, સમજો, કાંઈ ન જાણતો હોય, શાસ્ત્રનું જ્ઞાનાશ ન હોય, શાસ્ત્રના ઊંડાણ સુધી પહોંચ્યો ન હોય, પણ ભગવાનની આજ્ઞા તો પાળતો હોય, એમ લખ્યું નિશ્ચય તો હોય, સમજાય, આ નિશ્ચય હોય ને ભક્ત આજ્ઞા પણ હોય, આજ્ઞાન ઉપાસના હોય, પણ લૌકિક રીતમાં કાંઈ નથી જાણતો, પણ એનો અતિશય મહિમા સમજે એવો ભગત ગમે. બાકી ઓલાનો શું મહિમા તેમ સમજો ને કહો, બેવડાનો મહિમા તેમ શું સમજો, માળો ખરો કહેવા, તમે બોટલ ઝપટે ઝાપટી ગયા એમ એમ મહિમા સમજશો, માળો પીડ્યો તો પીવાનું બંધ ન કર્યું એમ મહિમા સમજશો, એનો મહિમા સમજવાનો નથી, ભગવાનના ભક્તનો છે. ને તેની આગળ પોતાને અતિ તુચ્છ જાણે, જો પોતાને તુચ્છ જાણે, તો દારૂડી આગળ આપણે પોતાની જાતિને તુચ્છ સમજવાની, હે, વેશની આગળ તુચ્છ સમજવાની, કોઈ દી મંદિરે પગથિયું ન ચડતો એની આગળ આપણે જાતિને તુચ્છ સમજવાની, કોની આગળ સમજવાની, ભગવાનનો એકાંતિક ભક્ત છે પણ આ દુનિયાની રીતે બહુ નાનો છે એની આગળ પોતાની જાતને તુચ્છ સમજવી, એ મહારાજને બહુ ગમે. અને પોતે વાત કરતો હોય એની અંદર પોતાની સમજણનો કેફ લગારે જણાવે ને મહારાજને અતિશય ગમે, નતર હું સમજે, હું જ બધું સમજુ છું, આ કોઈ સમજતું જ નથી, તો મહારાજ કી વાત અમને ગમે નહીં. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરીને પછી પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ અંત્ય પ્રકરણનું 26મું વચનામૃત થયું. એમની સાથે ભક્તજનો વચનામૃતની કથાને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ભગવાનના નામના જય નાદની સાથે બોલો સહજાનંદ સ્વામી મહારાજ.